તારીખ 24/10/1998 શ્રી મદરાજ ચંદ્રપત્રાંક 339 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનો ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 700
39 પત્ર છે એમાં આ પત્રોમાં કેટલીક વ્યવહારિક વાતો લખાઈ હોવાથી સંકલન કરતાએ ઘણી વાતો કાપી છે. એ વાતો માં બીજા એમની સાથે કૃપાળુદેવ સાથે ઉદયમાં જોડાયેલા જીવોની અયોગ્યતા પણ પ્રસિદ્ધ થતી હોવાથી પણ કાપી હોય એવું લાગે છે. પણ સૌભાગ્ય પ્રત્યે કરીને જે આ સંકલન છે એ અગાસથી જ બહાર પડ્યું છે. એમણે તો સ્પષ્ટ કર્યું છે, જે કાંઈ હોય તે આપણે પારમાર્થિક દ્રષ્ટિકોણથી જે સૌ આપણી સામે વાતો આવે એ વિચારવી રહે છે. આ પેરેગ્રાફ તો છે કે અમને તો માત્ર એક અપૂર્વ એવા સતના જ્ઞાનને વિશે જ રુચિ રહે છે. જે વાતો વાત કરી છે હું કહેતો જઈશ કે આ વાતો મૂળ પત્રમાં નથી, કેમ કે આમાં નિશાની કરી લીધી છે પુસ્તક વાંચ્યું ત્યારે. તો આ તો છે કે અમને તો માત્ર એક અપૂર્વ એવા સતના જ્ઞાનને વિશે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે કે અનુસરવામાં આવે છે તે બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. શું કહે છે, જ્ઞાનીને પણ પૂર્વકર્મનું બંધન છે, પ્રતિબંધ નથી. પ્રતિબંધ અને બંધનમાં ફરક છે. પ્રતિબંધમાં જીવનો પોતાનો મોહભાવ છે, જ્યારે બંધનમાં સજા ભોગવવાની વાત છે. બે વચ્ચે મોટો ફરક છે. તો કહે છે કે અમને તો એક અપૂર્વ એવા સતના જ્ઞાનને વિશે, એટલે આત્માના જ્ઞાનને વિશે જ અમને રુચિ છે. છતાં બીજું જે કંઈ કરવામાં આવે છે, કરાય છે અમારાથી, અથવા કોઈ કહે ત્યારે અમે એને અનુસરીએ છીએ, એટલે અનુસરવામાં આવે છે, તમે આમ કરી દો તો એમ કરી દઈએ, આમ કરી દો તો એમ કરી દઈએ, તે બધું આસપાસના બંધનને લઈને કરવામાં આવે છે. એ અમને એક બંધન આવી પડેલું છે અને એ બંધાયેલા છીએ એટલે કરીએ છીએ. હાલ જે કાંઈ વ્યવહાર કરીએ છીએ તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે અને એ પ્રવૃત્તિની અંદર ઉપયોગ તો દેવો પડે છે. શરીરની પ્રવૃત્તિ પણ થાય છે, મનની પણ પ્રવૃત્તિ થાય છે, ઉપયોગ પણ એમાં લાગે છે. પણ આત્મા તેમાં વર્તતો નથી, આત્મભાવે કંઈ થતું નથી. આત્મા આત્માનું અંદર બીજું કામ કરે છે, અથવા આત્મા આત્મામાં વર્તે છે, આત્મા આત્મામાં વર્તે છે પણ ઓલામાં વર્તતો નથી. એ પરિણતિ થાય છે. અંદરમાં જે આત્મ પરિણતિ છે, જ્ઞાન ધારા છે, જ્ઞાન દશા છે, એ જ્ઞાનીનું મુખ્ય પરિણમન છે. બહારમાં ઉપયોગ જાય છે, ગૌણ પરિણમન, નિરસ પરિણમન છે અને તે ન ઈચ્છવા છતાં થતું એવું પરિણમન છે, એને ઈચ્છતા નથી, ચાહતા નથી કે આવું થાય, પણ થઈ જાય છે. એ પ્રસન્મુખ થવાની ઈચ્છા નથી, ચાહતા નથી. અભિપ્રાયની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો સ્વરૂપમાં રહેવાતું હોય તો બહાર નીકળવું જ નથી. અને નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં વીજળીના ઝબકારાની જેમ આવ્યો કે ગયો, સીધો બહાર, અંદર આવ્યો કે સીધો બહાર, બહુ અલ્પ સમય છે, 5 સેકન્ડ જેટલો સમય છે. સેકન્ડનો ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે, સેકન્ડ નથી, ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ છે. ઉપયોગ બહાર જાય છે, ઉપયોગ બહાર જાય છે, એ અનિવાર્યપણે જાય છે, એનું કોઈ નિવારણ નથી પોતાની પાસે, પણ પરિણતિ સતત અંદર રહે છે. અનંત ગુણોનો શુદ્ધ અંશ જે પ્રગટ થયો એ બધો આત્મામાં પરિણમે છે. અને ઉપયોગ રાગ બહારમાં પણ પરિણમે છે, ઉપયોગ પણ બહાર પરિણમે છે, રાગ પણ બહાર પરિણમે છે, એટલો સુખ ગુણ દુઃખરૂપ થઈને બહાર પરિણમે છે, એટલો પુરુષાર્થ વહેંચાઈને બહાર જાય છે. સુખ ગુણની વિપરીત પરિણામ તે દુઃખ. ઉપયોગ બહાર જાય એટલે આકુળતાને દુઃખ થાય, હા, એટલે આકુળતા પકડાય છે, કેમ કે નિર્મળ થયેલું જ્ઞાન છે, આકુળતા પકડાય છે. બીજું કે જે અંતર પરિણતિ છે એમાં નિરાકુળ સુખ છે, બાહ્ય ઉપયોગમાં દુઃખ છે, બે ચીજ એક સાથે છે, કેમ ન પકડાય? બે કાગળ સફેદ અહીંયા પીળા હોય તો આપણે એમ કહીએ આ જરાક પીળો છે, આ વધારે સફેદ છે, છે તો બે સફેદ, એમ બે સફેદ કપડાં હોય તો આ કપડાં કરતાં આ કપડું જરાક વધારે સફેદ છે, છે તો સફેદ, પણ સાથે બાજુ બાજુમાં હોય એટલે કમ્પેરેટિવલી એમ મંદ આકુળતા હોય તો પણ શાસ્ત્ર આદિ લખવામાં, ભક્તિ આદિમાં ભગવાનના ગુણ જોવે છે એ વખતે. આમાં તો બહુ મોટો વિવાદ થયો હતો કે અમુક શ્રોતા એમને પ્રભુ ભક્તિમાં બહુ રસ હતો, કે તમે પ્રભુ ભક્તિમાં શું કરો છો, કે અમે ભગવાનના ગુણાનું વાત કરીએ છીએ, અને જે ભગવાનના ગુણાનું વાત છે એ જ આત્માના ગુણાનું વાત છે, કેમ કે આત્મા જ પરમાત્મા છે, તો એમાં દુઃખ કેવી રીતે થાય? પરમાત્માના ગુણાનું વાત કરતા દુઃખ કેવી રીતે થાય? ત્યારે સોગાને જે કીધું કે ભઠ્ઠી જેવું દુઃખ થાય, કેવું થાય? ન બેસો એમને, એમ ન થવું જોઈએ. ભગવાનના આત્માના ગુણાનું વાત કરતા એનું આકુળતા થાય, તો કે વિકલ્પ ઉઠો કે નહીં? સૂક્ષ્મ સ્વરૂપના અંતર્જલ્પમાં પણ આકુળતા છે, તો આ તો ભક્તિનો સ્થૂળ વિકલ્પ છે, એમાં તો આકુળતા દેખાવી જ જોઈએ. અને કોને દેખાય? કે જેને અંતરમાં આત્માની શાંતિ અનુભવી છે એને દેખાય છે. એટલે જે શાંતિને નથી જોઈ એમ કે છે કે ના ના અમને તો નથી દેખાતી, અમને તો એમાં શાંતિ લાગે છે ઉલટાને. શાંતિ લાગે છે તો તું છોડે શું કરવા, એને થાકી જાય છે, એમાંથી ભક્તિ કરતા કરતા પણ થાકી જાય છે, ખુલ્લી વાત છે. આત્મા તેમાં વર્તતો નથી, ક્વચિત પૂર્વકર્મ અનુસાર વર્તાવવું પડે છે, વર્તતો નથી, વર્તાવવું પડે છે, તેથી અત્યંત આકુળતા આવી જાય છે. શું કીધું એમણે, બોલો બરાબર લાઈન મેળ ખાય છે કે નથી ખાતી? કે એમાં અત્યંત આકુળતા આવી જાય છે. આ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કાંઈ અમને સુખ છે, સુખ બુદ્ધિ તો નથી પણ સુખ છે એ વાતે નથી, અત્યંત આકુળતા આવી જાય છે. તો કરવું પડે છે, બંધનમાં આવી પડ્યા છીએ એટલે કરવું પડે છે. બાકી જેલમાં રહેવું કોને ગમે, સજા ભોગવવામાં કોને ઉત્સાહ આવે, કોને ઉલ્લાસ આવે, સવાલ જ નથી રહેતો. જે કાંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યા છે કર્મો, તે કર્મો નિવૃત્ત થવા અર્થે, ભોગવી લેવા અર્થે, અને થોડા કાળમાં ભોગવી લેવાના અર્થે આ વેપાર નામનું વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. એમાં પ્રયોજન તો બીજાનું છે, અમારું કાંઈ પ્રયોજન નથી. અમારું પ્રયોજન એટલું છે કે એ કર્મોને અમારે નિવૃત્ત આવવા છે, એ કર્મનો હિસાબ કિતાબ પૂરો કરવો છે. એક ન્યાયે બાહ્ય પ્રવૃત્તિ જ્ઞાનીને પસંદ નથી, કેમ કે એમને અંતરમાં રહેવું છે એટલા માટે. એક ન્યાયે બાહ્ય પ્રવૃત્તિ, બાહ્ય ઉદય ભલે આવ્યો, જો એ ઉદય ન આવ્યો હોત તો કર્મ તો બાંધી ચૂક્યા છે. ઉદય આવ્યા પહેલા ખલાસ કેવી રીતે થાય? દેણું તમે કરી ચૂક્યા છો, એ ચૂકવો નહીં ત્યાં સુધી તમારું ખાતું સરભર થાય કેવી રીતે? દેણું ઊભું જ રહીએ ને માથે. ના, એ કરવાનો સવાલ નથી, કેમ કે સંસારી જીવને જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી એટલા બધા કર્મ બાંધ્યા છે, એટલા બધા કર્મ બાંધ્યા છે કે એક સમય કર્મના ઉદય વિનાનો ખાલી નથી કોઈને. આઠે કર્મનો ઉદય નિરંતર બધા સંસારીઓને ચાલુ છે, એટલે કોઈ ઉદય લાવવાનો તો સવાલ રહેતો જ નથી. એ તો પ્રશ્ન જ નથી કે ઉદય લાવીએ, એ તો અજ્ઞાન ભાવે માણસ કરતા થઈને કરે છે કે હું આમ કરું છું, મેં આમ કર્યું, હું આમ કર્યું એટલે મેં આમ કર્યું, એ વાત બધી ખોટી જ છે. એ એનો ઉદય જતો અને એના ક્રમમાં જતો, એટલે જ્ઞાનીને એ ખબર છે કે તું નિરંતર ઉદય તો ચાલવાનો જ છે. એટલે અંદર એને ટાઈમે લેવા આવે છે, જેમ રસીદ પાકે એને પેમેન્ટ કરવું પડે, આપણે મુદત પાકે ને પેમેન્ટ કરવું પડે, એમ સમયે સમયે કર્મોની મુદત પાકે છે ને ઉદયમાં આવે છે. હવે લેન્ડર લેવા આવ્યો એમાં આનાકાની શું કરવાની, એમાં નારાજ હું થવાનું, તું શું કરવા લેવા આવ્યો? લેન્ડર ઉપર ગુસ્સે ક્યારે થાય માણસ? એને દેવાનો હોય ત્યારે. લેણદાર ઉપર ગુસ્સે ક્યારે થાય છે? લેણદાર ક્યારે ગુસ્સે થાય? એમ ન દેવા હોય ત્યારે. એમ અજ્ઞાની જીવને કર્મ બાંધેલું કર્મ ભોગવવું નથી એટલે ગુસ્સે થાય છે, નારાજ થાય છે, પ્રમાણિકતા નથી, માંદગી આવી, એમને એમ તો આવી નથી. ભલે આવી એમ કેમ ન થયું? શુકરવાવે એમ કેમ થયું? સમજણ હોય, યથાર્થ સમજણ હોય તો પણ એમ જ આવે કે જો આ ન આવ્યો તો મારો હિસાબ એની હારે ચૂકતે કેવી રીતે થાત? અસાતાવિદ્નીમાં જે દેણું કર્યું છે એ જો અસાતાવિદ્નીનો ઉદય ના આવે તો એ ચૂકવાય કેવી રીતે, અને એ ખાતું સરખું કેવી રીતે થાય? અને જ્યાં સુધી માથે દેણું છે ત્યાં સુધી તો કર્મનું માથે દેણું છે ત્યાં સુધી તો કોઈનો મુક્તિ થવાનો પ્રશ્ન રહેતો નથી. જો કેવી સ્થિતિ છે, કે સદેહ પરમાત્મા થાય છે તેરમા ગુણ સ્થાને અરિયંત પરમાત્મા, ચાર ઘાતિયા કર્મોના ક્ષય થઈ ગયા પુરુષાર્થ વડે, સમ્યક પુરુષાર્થ વડે. અઘાતી કર્મોમાં પુરુષાર્થ કામ નથી આવતો, અનંત પુરુષાર્થ વ્યક્ત થઈ ગયો, અનંત વીર્ય પ્રગટ થઈ ગયું તેરમા ગુણ સ્થાને. આયુષ નામ વેદની ને ગોત્રમાં કામ આવે નહીં, ભોગવવા પડે. સિમંદર ભગવાન 84 લાખ પૂર્વ અરિયંત અવસ્થામાં રહેશે. કેટલા? 84 લાખ પૂર્વ રહેશે. 1 કરોડ પૂર્વનો આયુષ લઈને આવ્યા છે. કેવડું મોટો શુભ ભાવનો આયુષ બાંધ્યો. તીવ્ર શુભ હોય તો અઘાતીની સ્થિતિ બહુ લાંબી પડે. આ તો પૂર્વ છે. દેવલોકમાં તો સાગરોપમનો આયુષ છે, એમાં તો પૂર્વ કઈ હિસાબમાં નથી. એવડો મોટો કાળ છે અહીંયા તો. નરકમાં ને સ્વર્ગમાં તો સાગરોપમના જ આયુષ હોય છે. ચાલો આખા તો હરખું થશે. આવ્યું તો સામે ચાલીને આવ્યું, લાવ્યું તો લવાતું નથી. સામે ચાલે બહુ સારી વાત છે. ખાતું ચૂકતે કરો. તમારા ચોપડા ખોવાઈ ગયા છે. ભૂતકાળમાં તમે ખૂબ દાણું કર્યું છે. રસી દુહામાને ત્યાં છે, તમને ખબર નથી. તે દિવસે લાખોનું કરોડોનું દેણું હતું. હવે તમારી પાસે અબજો ના અબજો થઈ ગયા. કેટલા? અબજો ના અબજો થઈ ગયા. લાખો કરોડો ચૂકવવા તમારા માટે રમત વાત છે, પણ તમને ખબર નથી કોની પાસે કોના કેટલા દેણા છે. જે માણસ જે રસીદ લઈને આવ્યો, પતાવો પતાવો ભાઈ આને, અને પતાવો. કેમ કે તમારી પાસે તો અઢળક સંપત્તિ છે. તમે તો ખાતું ચૂકતે કરતા જાઓ એટલા હળવા જ થાવ છો, કે બીજું કાંઈ રાજી જ થાવ ને, સીધી જ વાત છે. એમાં હરવાનો સવાલ નથી ને કરવાનો સવાલ નથી. ભાવનાની સંપત્તિ છે. 14 બ્રહ્માંડને ડોલાવી નાખે. મોક્ષની ભાવના 14 બ્રહ્માંડને ડોલાવે, બહુ મોટી સંપત્તિ છે. જો આત્મકલ્યાણની ભાવનામાં આટલી ટકા તાકાત હોય તો આત્મામાં કેટલી હોય? હવે કહી દો કેટલી હોય, એની કોઈ હદ નથી. એની કોઈ હદ જ નથી. હવે હવે જે પંક્તિ છે એ મૂળ પત્રમાં નથી. વ્યવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. જે વખતે તેની શરૂઆત કરી હતી તેની, એટલે આ વ્યાપારિક કાર્યની શરૂઆત કરી હતી, તે વેળાએ શ્રી રેવાશંકરની ને અમારી વૃત્તિને જેટલી અનુસરણા રહેતી તેટલી હવે રહેતી નથી. જ્યારે પોતે 20 વર્ષની ઉંમરે વેપારમાં જોડાણા, ત્યારે રેવાશંકરભાઈને ના પરિણામનું પોતાને પરિણામને જે અનુસરણ હતું એવું અત્યારે રહ્યું નથી. કેમ કે પોતાને જ્ઞાનદશા પ્રગટ થઈ ગઈ 24 વર્ષે. લાખો આત્મા ફરી ગયો અંદરથી. ત્યાર પછી જોકે મુમુક્ષુતા વધતી ચાલી, ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં આવ્યા, સ્વરૂપ સન્મુક્તામાં આવ્યા. એટલે ફેરતો પડતો જતો તો ફેરતો પડતો જતો, પણ જ્ઞાન દશામાં તો આખું બધું ભિન્ન જ પડી ગયું. પહેલા તો પોતે સ્વીકાર્યો તો વેપાર, હું કામ કરીશ, બધું જે વેપારી કામ કરવાનું છે બધું કામ હું સંભાળી લઈશ. હવે વિરક્તિ બહુ આવી ગઈ, વિરક્તિ વધતી ચાલીને બહુ આવી ગઈ. હવે એ બધું જે સ્વીકાર્યું હતું એવા પરિણામ કામ કરતા નથી. કરવા માગે તો કરવો કરી શકે નહીં એવી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિ થાય તો શું કરે, ચાલો શું કરે, પોતાને જે પોતાના વશમાં પરિણામ ન શું કરે, ન ચાલે અને કંઈ ધક્કો મારીને કે ધક્કો મારીને ચલાવી શકાય એવું પરિણામમાં તો બનતું નથી. પરિણામને ધોકો મારીને ચલાવવું એ તો કઈ બની શકતું નથી. ફરી ગયા એ ફરી ગયા પરિણામ શું કરો. પેલા એમ કે તમે અમારી સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે, ભાગીદારીનો આપણો કોન્ટ્રાક્ટ છે, તમારે કામ બધું કરવાનું જ છે. હવે તમારા પરિણામ ન ચાલે એ કેમ ચાલે? આમ બે વચ્ચે અંતર ઊભું થયેલું. એટલી બધી ચર્ચા એમણે આ પત્રમાં બહુ કરી છે અને સંકલનકારે મૂળ પત્રમાં કાપી છે વાત, પણ આ એમણે ખુલ્લી કરી છે. ઓરિજિનલ પત્ર મળ્યો એટલે અગાસવાળાએ તેમાં તેનો કાંઈ વાંક નથી. વાંક તો જેનો જેનો છે તેનો તેનો છે, એનો શું વાંક કાઢવો. એ તો એમ સમજે છે કે આ મારી સાથે આ રીતે બંધાયેલા છે. હવે એનો વાંક નથી તો કે અમારો વાંક છે કે અમારો વાંક છે કેવી રીતે કરવો, અમારો પરિણામ આત્મામાં લાગે છે અને વાંક ગણવો કેવી રીતે. તો જેનો છે તેનો છે, જાઓ જે સમજવું એ સમજો. આમાંને દોષ દેવો નથી અને પોતે નિર્દોષ થયા છે અને દોષ કેવી રીતે દેવો. સામાન્ય દોષ દેવો નથી, જુઓ આ લખવાની પદ્ધતિ જોઈ એમને. સામાન્ય દોષ દેવો નથી અને પોતે નિર્દોષ થયા છે. નિર્દોષ થયા છે તો દોષિત થયા છે એમ કેવી રીતે કે? જેનો જે વાંક છે તેનો જે છે ચાલો. એટલે વાંક અમારા પૂર્વકર્મનો છે જ આમને. કોનો? અમારા પૂર્વકર્મનો છે. તો થપી અમને બે બાજુ સંતાપ રહ્યા કરે છે. રેવાશંકરની વકીલાત મોરબી દરબારે બંધ કરી ત્યાર પછી જો કે વકીલાત બીજે ઠેકાણે કરવા તેમનો વિચાર રહેતો હતો. હા, એ વકીલ હતા, ધંધામાં જોડાઈ ગયા. હા, પણ તો પછી એમણે કર્યું ધંધામાં જોડાણા. જોયું કે છોકરો બહુ હોશિયાર છે, આ ઉંમરમાં તો આટલી બધી એમને ખ્યાતિ સાંભળીને તો ભાગીદારી આપી હતી. એમની બુદ્ધિમત્તાની ખાતે ખ્યાતિ સાંભળીને તો ભાગીદારી આપી હતી અને ભાગીદારી પછી જોયું કે કામ વેપારિક કામમાં પણ બહુ કુશળ છે, કાર્યશક્તિ તો ઘણી હતી. શું એટલે મોટાભાઈની દીકરી સાથે હું સગપણ કર્યું એટલે પોતે ભાગીદાર ઉપરાંત કાકાજી સસરા હતા એમના રેવાશંકરભાઈ. એટલે આ પત્ર લખે છે ત્યારે કાકાજી સસરા થઈ ચૂક્યા છે. તથાપી સુધી એ વાત છે. હાલ જે કરીએ છીએ તે પછી મૂળમાં છે ત્યાંથી. હાલ જે કરીએ છીએ તે વેપાર એ મૂળમાં છે. હા, વિશે મને વિચાર આવ્યા કરેલ. હા, તે તેમને જણાવતા એ નથી, તે તેમને જણાવતા તે કામમાં તેમને અનુસરવાનું જણાવ્યું એટલું નથી. અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ. શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કાંઈ ને કાંઈ વૃદ્ધિ થયા કરી છે. વેપાર વધતો ગયો. શું હાલ જે કરીએ છીએ તે વિશે મને વિચાર આવ્યા કરેલ. તો પોતે જોડાણા પહેલા એમને વિચારો આવ્યા હતા પછી જોડાના છે એમ કહેવું છે. તે તેમને જણાવતા તે કામમાં તેમણે અનુસરવાનું જણાવ્યું. બરાબર, તમને કે મને વિચારો આપેલા એમણે વાતની સંમતિ આપી કે બહુ સારું, હું તમારી વાતને અનુસરું છું, ચાલો આપણે ધંધો શરૂ કરીએ. મુંબઈમાં પેઢી નાખ્યા, મુંબઈમાં પેઢી શરૂ કરી. હા, અને ત્યાર પછી કામને શરૂઆત થઈને કામ વેપાર વધવા માંડ્યો. પછી પછીને વાત છે એ મૂળ પત્રમાં નથી. હવે પછી જે લખ્યું છે એ મૂળ પત્રમાં નથી. તથાપિ જેટલો ખર્ચ છે તેટલી હજુ સુધી ઉપજ થઈ નથી. એટલે જેટલો ખર્ચો છે પેઢીનો એટલી ઉપજ હજી સુધી થઈ નથી. કામ વધ્યું છે, પ્રમાણિકપણે કામ કરો. કોમ્પિટિશનમાં મોટે માગે શું કરતો હતો, કમિશનનું કામ કરતા હતા, ખરીદ અને વેચાણ કમિશન એજન્ટની પેઢી હતી. બહુ નોમિનલ કમિશન હોય છે. કોઈ પણ ચીજની કમિશનનું કામ કરતા હતા, ઘણી ચીજોનું જે કામ આવે એ કમિશનમાં જે કામ આવે એ કરી દે. હા, તેથી એટલી લાયસન્સ પદ્ધતિ નહીં હોય. એટલે જે કામ આવે અત્યારે તો જે કામ કરવું એનું લાયસન્સ લેવું પડે. સોના ચાંદીનું કરવું તેનું લાયસન્સ લેવું પડે, હીરાનું કરવું તેનું લેવું પડે, જેનું કરવું હોય એને રજીસ્ટ્રેશન બધે કરાવવું પડે. મ્યુનિસિપાલિટીમાં કરાવવું પડે, સેલ્સ ટેક્સમાં કરાવવું પડે, ઇન્કમ ટેક્સમાં કરાવવું પડે, એક્સાઇઝની આઈટમ હોય તો એક્સાઇઝમાં કરાવવું પડે. શું એ બધું પહેલાં એટલા બધા લફરા, સરકારી લફરા નહીં હોય. એટલે મુંબઈ તો 52 બજારનો વાવટો કહેવાય. એટલે બધા બજારો ત્યાં આવે અને બધા કામ ત્યાં થાય. તો 2010-11 ની સાલ એટલે કેટલા થયા, 44 વર્ષ પહેલાં એ થોડો ઘણો ખ્યાલ છે. એ કમિશનરની પેઢીમાં કંઈક જાતની આઈટમોના કામ હોય, અમારે એવું જ હતું. એટલું કંઈ હતું નહીં. હા, ત્યારે સેલ ટેક્સ નહોતો, પછી સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ હતો. હા, એટલે વચ્ચે વચ્ચે તેમના અંતઃકરણ વિશે અમારો દોષ આવ્યો હોય એમ અમને લાગે છે. કમાણી એટલી ન થઈ એટલે વચ્ચે વચ્ચે એમને અમારો દોષ આવ્યો હોય એવું લાગે છે. કારણ કે તેવી વાણી તેમના મુખેથી અમુક વખતે નીકળી હતી કે ભાઈ આ આવક નથી થતી જોઈએ એટલે એમાં આમનો વાંક છે, એવું ક્યારેક કંઈક બોલ્યા હતા. હા, સીધું ન કીધું હોય, બીજાને કીધું હોય તો વાયા વાયા પણ આવે તો ખરું જ ને. એમ અમારી પ્રકૃતિ પ્રમાણે તો તેવું વચન જ્યારથી નીકળવાનું થયું ત્યારથી ચાલે તો સંગ ત્યાગવાની ટેવ છે. એટલે હવે આવું કોઈ બોલતું હોય તો અમે તો એનો સંગ જ છોડી દઈએ. સામાન્ય અભાવો થાય તો અમે તો છેડો કફાડી નાખીએ કે હવે આપણે શું કામ છે. અને કોણ ફાડે, જેને અપેક્ષા વૃત્તિ હોય ને એ લંબાવે. અમારે ત્યાં અપેક્ષા છે ને અમે તો છોડી દઈએ, તરત જ છોડી દઈએ. પણ પૂરતી કમાઈ નહીં અને તેવા પ્રસંગમાં તેમ કર્યું હોય તો વળી તેમને બહુ દોષ બુદ્ધિ ઉત્પન્ન થાય. કમાણી ઓછી હોય ને એ વખતે આપણે એમ કહે કે ભાઈ આપણે છેડો ફાડી નાખીએ, જુદા થઈ જઈએ, તો એને બહુ તીવ્ર આકુલતા થાય, તીવ્ર દ્વેષ બુદ્ધિ થઈ આવે. કારણ કે તો દગો દીધો આપણને, આપણે પથ્થરો પાથરીને બેઠા. હવે કહે છે કે હું જોયો જાઉં તો મદદરીએ પડતા મૂકવાની, વાણમાંથી પડતા મૂકવાની વાત કરી. હા, એમ કે મદદરીએ વામે પડતા મૂકે એટલે વામે એમ એવું ન કરે, એમ કે દગો દીધો અમને. તે અટકાવવા અર્થે જે કાંઈ ધીરજનું કારણ લાગે તે જણાવી અથવા મૌન ધરીને ચલાવી લીધેલું. પણ અનુક્રમે તેનું ફળ જોઈએ તેવું આવ્યું હોય એમ જણાતું નથી. એટલે અમારી ધીરજ અને અમારું મૌનનું ફળ કંઈક સારું આવવું જોઈએ, એ જે આવ્યું નથી ઉલટાને એને તો એ જ પરિસ્થિતિ રહી છે. એ તો ક્યાંથી સુધરે? કેમ કે એને તો કમાણીની અપેક્ષાથી ભાગીદારી કરી, એમાં કમાણી ન થઈ એટલે એને તો આકુલતા થવાની જ છે. હા, બહુ બહુ પરેશાન ઉચારીપણે બહુ વર્તું થાય. અમે આ કામ પ્રેરેલું, વેપારનો પ્રસ્તાવ કદાચ પોતે મૂક્યો હશે એવું લાગે છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધે તેને દોષબુદ્ધિ ન આવવા દેવા અર્થે જેટલું બને તેટલું મજૂરી જેવું કામ પણ કરાયનું રાખ્યું છે. કંઈક પૂછે કેટલું? તેને દોષબુદ્ધિ ન આવવા દેવા અર્થે, એટલા શબ્દો કાપ્યા છે. બાકી મૂળમાં છે કે અમે આ કામ પ્રેરેલું માટે બને તેટલું મજૂરી જેવું કામ પણ કરવાનું રાખ્યું છે. મજૂરી જેવું શું? કે પોતે તો ભાગીદાર હતા અને બીજા સ્ટાફના માણસો હોય એનું કામ પણ પોતે કરી લે, મજૂરી પણ સ્ટાફ પાસે મજૂરી કરાવવાની તો એ પોતે કરી લે ઘણી વાર. મને એમ ન લાગે કે દિલ દઈને કામ કરતા નથી, ભલે એમનું મન નહોતું લાગતું તોય તે દેખાય એવો કરતા હતા કે અમે મન દઈને કામ કરીએ છીએ, કેમ કે મજૂરી જેવું કામ પણ કરી લેતા હતા. મજૂરી જેવા કામમાં શું છે? ફિઝિકલ એક્સરસાઇઝ છે, એમાં ઉપયોગ દેવાની જરૂર નથી પડતી, એટલે એ પસંદ કરવામાં આવે છે. આમાં ટેકનિક છે, ટિકટેક છે જરા. મજૂરી જેવા કામમાં બુદ્ધિ ન વાપરવાની, એટલે એનો ઉપયોગ લાંબો ન દેવો પડે. જ્યારે વેપારના બીજા કામમાં જ્યાં મજૂરી ન હોય ને મેન્ટલ વર્ક હોય ત્યાં ઉપયોગ બહુ દેવો પડે. તો કેટલુંક મજૂરી જેવું પણ પોતે કામ, એટલે સામાન્ય કામ દેખાય કે આ કામ બહુ કરે છે, તો એને ઉપયોગ ન દેવો પડે, એ ફાયદો હોય. એવી રીતે કામ કરતા હતા એ. શું આ બધી સૂઝ આવી જાય છે? પોતાને ક્યાં નુકસાન થાય છે અને ક્યાં લાભ થાય છે પરિણામની અંદર, એની સૂઝ પોતાને આવી જાય છે. હા, લેવા સોદાનું કામ લેવા દેવાનું, ટેલિફોનનું કામ નહીં સંભાળવાનું, ઇન્ટરનલ મેનેજમેન્ટ સંભાળે લેવું બધું, કોણ એકાઉન્ટથી માંડીને આર્થિક વ્યવસ્થા બધી એડજસ્ટમેન્ટને સોદાવાળા માથા કુટકીરા કરે બજાર, કેમ કે બજાર વધીને ઘટી અને પરિણામની વધઘટ ત્યાં થાય. અમારું માર્કેટ ડિફર્ડ જેવું કહેવાતું હતું, શેર બજારમાં ડિફર્ડના શેરો હોય ને એવી તેલ બજાર, બહુ જ સેન્સેટિવ, પુષ્કળ વધઘટરૂપ થાય, ભાવની વધઘટ ખૂબ જ થાય, સટ્ટો એનો ચાલતો હોય એટલે વધારે થાય. ફોરવર્ડ માર્કેટની ઇફેક્ટ બહુ આવે બીજી મંડીની. તે મજૂરી જેવા કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી, કામની હવે ઘણી હદ, મજૂરી જેવું કાઢી નાખ્યું છે, એટલા શબ્દો કાઢી નાખ્યા છે મૂળમાં. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. એ પણ આમાંને તો ગણ હોય જ નહીં, ગમે એટલી મજૂરી કરે તો એ તે એમાં શું, કામ તો કરવું જ પડે ને, એમાં શું થઈ ગયું? ઉપરાંત બીજાનું કામ પણ કરી લઈએ. નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. બીજું શું છે કે એક પેઢીની અંદર તમે જો જાદુ ખેંચતા હોય ને તો બીજા આસ્તે કરીને જોયા કરે, એ પછી હાથનો અડાડે, કરવા દો ને એને, કરવા દો ને, એ કરે છે ને એ કરે છે, તેની જવાબદારી. કેમ કામમાં તો જવાબદારી હોય છે દરેક કામની, એટલે સંસાર તો સ્વાર્થનો જ છે. અત્યંત બુદ્ધિવૃદ્ધિ છે, પણ તેને શબ્દ એમાં કાયપો છે. ખરાબ ન દેખાય ને એટલે મૂળમાં કાયપો છે, પરંતુ પણ દોષ બુદ્ધિ આવી જવાનો સંભવ કોને? રેવાશંકરભાઈને. અને તે અનંત સંસારનું કારણ તેને થાય તેને શબ્દ અહીંયા કાયપો છે પાછો. હે, રાખ્યું છે એમ જાણીને, જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરીને તે મજૂરી જેવું કામ પણ કર્યા જેવું એમ હાલ તો ધાર્યું છે. કેમ કે સામાને દોષ બુદ્ધિ વધી જવાથી, આવી જવાથી એને એ અનંત સંસારનું કારણ છે, કેમ કે પોતે જ્ઞાન દશામાં છે. જ્ઞાની પ્રતિ વિશેષ દોષ બુદ્ધિ આવે તો એને અનંત સંસારનું કારણ થાય અજાણે. તે એટલે એને બચાવવા ખાતર પોતે મજૂરી કરે જ જુઓ, કે એને અનંત સંસારનું કારણ ન થાય તો એને બચાવવા માટે મજૂરી, મજૂરી જેવું કામ પણ હાલ તો કર્યા જવું, મજૂરી પણ કર્યા કરવી એમ હાલ તો ધાર્યું છે. માર્ગ નિર્દોષતાનો છે ને, સામાજીવને નુકસાન ન થાય, ક્યાંય પણ નુકસાન થતું હોય તો એવું ન કરવું, એમ સહેજે સહેજે થાય છે. અને એના માટે સહન કરવું પડતું હોય તો સહન કરી દે. ટોડરમલજી જુઓ ને, ઇસી ધર્મ મેં ટોડરમલ ને પ્રાણ તજા બિન બોલા, પ્રાણ તજે બિન બોલા મેરા જૈન ધર્મ અણમોલા. જોઈ મોઢું ખોલત તો કંઈક નું આવી બનત, જે એમને ફાંસી મળવાની હતી બીજા કેટલાક જણને ફાંસી મળી જાત. રાજા ગરમ મિજાજ ન હતો, મિત્રતા એટલે એને ખબર હતી, એની સાથે ચોપાટ રમવા બેસતા હતા. રાજા શિવપંથી હતો, આમણે જે પુસ્તક લખ્યું એમાં બધા પંથનો ખૂબ કડક રીતે નિષેધ કર્યો છે. અન્ય મતોનો, અન્ય મતનું પ્રકરણ પાંચમું લખ્યું મોક્ષ માર્ગ પ્રકાશકમાં. ઓલા શિવપંથીઓ ઉગ્ર થયા, કટ્ટરવાદી, આનું કાસળ કાઢી નાખો, આને મરાવી નાખો. એટલે એમને બાજુના ખીચામાં શિવલિંગ મૂકી દીધું, એને ખબર ન પડે એવી રીતે. પછી કોટ હોય કે કફની હોય કે જે હોય સાઈડના ખીચામાં. પછી રાજાને તૈયાર કરી નાખ્યો કે આ માણસ બહુ ખતરનાક છે, આપણા ધર્મની નિંદા પાર વગરની કરે છે, અને આપણા ભગવાનનો અપમાન બહુ કરે છે, ને તમને સાબિત કરી દઈએ. ખીચામાં શિવલિંગ લઈને ફરે છે, અને એ શિવલિંગ લઈને એ તટી પેશાબ કરે છે. કેટલું ખરાબ કહેવાય, મંદિરમાં તો નાહી ધોઈને જવું પડે, સ્વચ્છ થઈને પવિત્ર થઈને જવું પડે. અને ખીચા તપાસ કરાવજો કે નીકળશે અંદરથી શિવલિંગ. એટલું બધું અપમાન કરે આપણા ભગવાનનું? તો કે હા, એટલું બધું અપમાન કરે. એવું તો લખે છે અને એવું કરે પણ છે, એટલું લખે છે એમ નહીં, વર્તન પણ એવું જ કરે છે. ખૂબ ટાઈટ કર્યો, ખૂબ ટાઈટ કર્યો. રાજા કીધું જાઓ એના હાથીના પગ નીચે કચરી નાખો. ખિસ્સામાંથી શિવલિંગ નીકળ્યું એટલે રેડ હેન્ડેડ સાબિત થઈ ગયું, ગુનો સાબિત થઈ ગયો. સહયોગી પુરાવો હોય તો વાત પૂરી થઈ ગઈ. એ તો સમજી ગયા, નાની હતા, ગંભીર થઈ ગયા, મોઢું ન ખોલે, મોઢું ન ખોલે, એ બધું સમજી ગયા. કોણે શું કર્યું છે એ બધું સમજી ગયા. કેમ કે એમને એનાથી કોણ નારાજ હતા એ તો એને ખબર હતી, અથવા કોણ વિરોધી હતા એ તો ખબર હતી એમને. અને આ શિવલિંગ નાખ્યું એટલે એ બધા રાજા શિવપંથી ઓલા લોકો એના એને અનુસરવા વાળા હતા. મારે નાખે, ઉલન મન નાખે. રાજાને ઊંધે રસ્તે દગો મૂર્ખ બનાવે તો રાજા શું કરે? ઉલન મન નાખે. કાને મારે, કાવલન મારે. એનું તો ઉદય જ ગુસ્સાનો હતો, ન બોલ્યા કાંઈ. પ્રાણને આહુતિ આપી દીધી કે મારું આયુષ્ય એ રીતે પૂરું થવાનું. સજા ગાંધીજીને લખ્યું છે ને કે જે શરીર ઉપર સર્પને મોહથી બટકું ભરવાનું મન થતું હોય, એ શરીર ઉપર તમને મોહ ન હોય તો એને કરડવા દેવો. એમાં હા હાથી અચકાણો. એમણે સામેથી કીધું, તારા માલિકનો હુકમ બજાવતો, તું તારા માલિકનો હુકમ બજાવ. હાથીને પગ નીચે કચડી નાખ્યા, કાંઈ નહીં. એને કાંઈ નથી, શરીર કપડાં બદલવા જેવી વાત હતી. ગમે તે પરિણામ આવે એવું જ બને. શું કહે છે? અમારો સંબંધ હવે આ પાછો અંદર નથી. અમારો સંબંધ પ્રથમ ઘણી પ્રીતિથી વર્તતો હતો રેવાશંકરભાઈને પોતા વચ્ચે. તેમાં ઉપરના કારણ સિવાય પ્રીતિ ન્યૂન થવાનું એકાદ કારણ છે. આ વેપારી કારણ સિવાય બીજું પણ થોડુંક કારણ છે એમ કહે છે. સિવાય બીજું કારણ તે પ્રીતિ ઓછી થવા વિશે છે નહીં, અને એ સિવાયનું કોઈ કારણ નથી. કોઈ એકાદ કારણ છે. શું? અમારી પ્રીતિ તો ગુણ ઉપર છે, અમારે ગુણ દોષ સાથે સંબંધ છે. અમને ગુણ ઉપર પ્રેમ થાય છે, પ્રીતિ થાય છે. આ સિવાય અમને પ્રીતિ થવાનું કોઈ સ્થાન નથી. શું? અમારી પ્રીતિ તો ગુણ ઉપર છે. જે પ્રમાણમાં ગુણ તે પ્રમાણમાં પ્રીતિ રહ્યા કરે. કોઈને વધારે ગુણ હોય તો અમને વધારે પ્રેમ આવે, ઓછો ગુણ હોય એના પ્રત્યે ઓછો પ્રેમ આવે. એમાં પક્ષપાતનો સવાલ નથી રહેતો. કાંઈ ગુણનો પ્રેમ છે, વ્યક્તિ પ્રેમ નથી, એ ગુણ પ્રેમ છે. એમ શું? ધન સંબંધે અમારા પ્રત્યે તેની ટૂંકી નજર નથી, એ તો અમને નિશંકતા રહે છે. એટલે અપ્રમાણિકતા, ટૂંકી નજર એટલે કોઈ અપ્રમાણિકતાનો એમને અમારા પ્રત્યે ખ્યાલ નથી, અને એમાં અમે નિશંક છીએ. કેમ કે એ તો પોતે પારદર્શક હતા, એટલે એમાં કોઈ બીજો વાંધો નહોતો. જે એકાદ કારણ છે તે જણાવું છું. હા, અહીં સુધીનો શબ્દો મૂળ પત્રમાં નથી, પછીનો શબ્દો છે કે આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજે વિશેષ છે, અત્યંત વિશેષ છે. એ કાઢી નાખ્યું છે પાછું. અને તેથી અમે ઘણું કરીને તેની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે. તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરીને રાખ્યા કર્યું છે. બીજું કારણ આ છે. શું? પહેલું કારણ તો શું છે કે કમાણી ઓછી થઈ. બીજું કારણ કે અમારી ઉદાસીનતા બધી અહીંયાને ખ્યાલમાં આવી જાય છે કે અમને જોઈએ એટલો રસ નથી. ધંધામાં જે રસ હોવો જોઈએ ધંધા ઉપર બેસનારને, એ રસ આનામાં દેખાતો નથી. શરૂઆતમાં આવું નહોતું, હવે આવું થઈ ગયું. સ્વાભાવિક છે, ફેર પડે તો ફેર પડે, પરિણામ ફરી ગયા. એટલે એમને એમના પરિણામની અંદર આકુળતા વધવાનું કારણ બન્યું છે. છતાં અમે તો એ કેમ કરીએ છીએ, અનુસરણ કરીએ છીએ, એટલે એ કેમ કરીએ છીએ અને જેમ તેમ કરીને ચિત્તને સમાધાનમાં રાખીએ છીએ. અમે આકુળતા કરતા નથી કે એને કેમ આમ થાય છે, એને કેમ આમ થાય છે. કે અમે અમારી ઉદાસીનતાને સમજી શકતા નથી, એવું કાંઈ નહીં. શું પોતે સમાધાન રાખે કે એને માર્ગ શું કરવો, એ ક્યાં સમજદાર છે, એ તો કાંઈ સમજતા નથી બિચારા, એને તો પૈસાની અપેક્ષા હોય એમ જ કરે ને. જેને પૈસાની અપેક્ષા હોય, ધંધામાં પૈસા પાથર્યા હોય તો એમ જ કરે ને. એમ હવે પછી થોડાક વાક્યો લખ્યા છે એમને, એક પેરેગ્રાફ જેટલી વાત લખી છે, એ મૂળમાં નથી. આગળ પછીનું જે લખ્યું છે ને એ થોડો વિસ્તારથી લખ્યું છે, એ ઘણું એમ ઘણી વાતો લખી છે, એ બધી આ પત્રમાં નથી. બહુ વિસ્તાર છે, મૂળ પત્રમાં બહુ વિસ્તાર છે, એ હવે બધું આવે છે. અત્યાર સુધી તૂટક તૂટક આવતું હતું, હવે ઘણું લાંબુ આવ્યું છે જે પત્રમાં લીધું જ નથી. ટાઈમ થયો છે, કાલના સ્વાધ્યાયમાં લઈશું.